મોતનો ચક્રાવો. ટાર્ઝનના માથા પર મોતનો ચક્રાવો લઈને એક વિશાળકાય પક્ષી ઉડ્યું. ટાર્ઝને એને અધર સરકી જતું જોયું. તે રાડ નાખી ગયો. સાવધાન, આ તો ગરુડ પક્ષી છે, વિશાળ છે. આ તરફના માણસ ભૂખ્યા ગરુડ પક્ષીથી ચેતવું જોઈએ. જીવતા માણસને બોચીએથી ઉચકી જાય તેવું એ પક્ષી હતું. તેની પાંખોનો સુસવાટો પણ વાવાઝોડા જેવો હતો. ટાર્ઝન ચેતી ગયો. એણે ડેવિડને અને વેન્ઝુનાને દોડીને સલામત જગ્યા લઈ લેવા કહ્યું. ડેવિડ અને વેન્ઝુના નદી કાંઠાના એક પહાડ તરફ ભાગ્યા. પહાડની વચ્ચેના ગુફા જેવા પોલાણમાં બંને બેસી ગયા, ચૂપચાપ બેસી ગયા. ગરુડ પક્ષી આકાશે ચક્કર કાપતું ફરીથી નીચે આવ્યું. ધમધમ કરતો મોટો બોલાટ થયો. ટાર્ઝન હજી જિંદાલુ પાસે જ ઊભો હતો, કેમ કે જિંદાલુને ગરુડ પક્ષીના ભક્ષણ માટે ગમે ત્યાં રઝર તો મૂકી શકાય નહીં. જિંદાલુ વફાદાર હાથી હતો, એને મરવા દેવાય નહીં. ટાર્ઝન સાબદો બન્યો. એણે ખભેથી ધનુષ્ય બાણ કાઢ્યું, ભાથામાંથી તીર લીધું અને નિશાન માંડીને ઊભો રહ્યો. આકાશી આફત માટે તીરનું નિશાન યોગ્ય ઉપાય ગણાય. ગરુડ પક્ષીને હાથી જિંદાલુથી છેટું રાખવું પડે, નહીંતર તે ગમે ત્યારે જિંદાલુને ઘાયલ કરી શકે તેમ હતું. ટાર્ઝનની હાજરીમાં એમ બનવું જોઈએ નહીં. ગરુડ પક્ષી ચક્કર કાપતું ફરી નીચે આવવા માંડ્યું. ટાર્ઝને નિશાન લઈને તીર છોડ્યું. સારા નસીબે ગરુડના માથા પરથી તીર સરકી ગયું. ટાર્ઝને દાંત કચકચાવ્યા. તેના હાથે નિશાન ભાગ્યે જ ખાલી જતું. ટાર્ઝનનું નિશાન આખરી નિશાન બની જતું. ગરુડ બચી ગયું. તે પાંખો ફફડાવતું અને સપાટો બોલાવતું ઊંચે ગયું. ડેવિડ અને વેન્ઝુના આ મરણીયો ખેલ જોઈ રહ્યા હતા. તેમને ટાર્ઝન માટે માન થયું, કેમ કે ટાર્ઝન જિંદાલુને બચાવવા માટે ગુફાના આશરે દોડ્યો ન હતો. ટાર્ઝન મોટેથી બોલ્યો, તમે લોકો ત્યાંથી બહાર આવતા નહીં, નહીતર આ રાક્ષસી પંખી તમને ઘાયલ કરી નાખશે. કાલીઘાટના ગરુડ ઘણા ખતરનાક હોય છે. માણસનો શિકાર તેઓ છોડતા નથી. ગરુડ પક્ષી ચક્રાવો લેતું વરી નીચે તરફ ગતિ કરી રહ્યું. ટાર્ઝનને અગાઉ ખાલી ગયેલા નિશાનનો અફસોસ હતો. આ વખતે નિશાન ચૂક થવું નહીં જોઈએ. ગરુડ નીચે આવ્યું, પાંખોનો સપાટો બોલ્યો. પક્ષીએ ગોર ચક્રાવો લઈને હાથીની પીઠ પર પંજા લાંબા કર્યા. ત્યાં તો ટાર્ઝને તીર છોડ્યું. સનનન કરતું તીર ગરુડ પક્ષી તરફ સરક્યું અને આબાદ રીતે તેના ગરામાં ઘૂસી ગયું. તીણી કિલકારી નાખતું ગરુડ પક્ષી ઊંચે ચડ્યું, પણ ગરામાં તીર ઘૂસી ગયું હોવાથી તે જેટલા વેગે ઊંચે ગયું હતું તેટલા જ વેગે નીચે ફેંકાયું. આ દરમિયાન ટાર્ઝને ફરીથી તીર છોડ્યું. એ તીર ગરુડના પડખામાં ઘૂસી ગયું. એ છેલ્લી વારનું હતું. બફાંગ કરતું ગરુડ પડ્યું, તરફડ્યું અને હંમેશ માટે શાંત બની ગયું. ટાર્ઝને ગુફા ભણી જોઈને બૂમ પાડી, ડેવિડ અને વેન્ઝુના તમે બહાર આવી શકો છો. એ લોકો ગુફામાંથી બહાર નીકળ્યા અને ટાર્ઝન ભણી દોડ્યા. તેઓ આભારવશ ચહેરે ટાર્ઝન સામે જોઈ રહ્યા. ડેવિડ કહે, ટાર્ઝન, ખરેખર તમે પોતે જ જંગલના દેવતા છો. તમે કુશળ નિશાનબાજ પણ છો. ગરુડ પક્ષીને ખતમ કરવામાં તમે વાર લગાડી નથી. તમે ન હોત તો હાથીને જખમી કરી નાખત. ટાર્ઝન કહે, માત્ર જિંદાલુને જ જખમી કરત નહીં, તમારા બેમાંથી એક જણ પણ એના સપાટામાં આવી જાત. કાલીઘાટના ગરુડો ઘણા ઘાતકી હોય છે. આખે આખા માણસને જ તે ઉચકી જાય છે. ટાર્ઝને દયામણી નજરે ગરુડ સામે જોયું. એના મનમાં દુઃખ હતું. ગરુડે હુમલો ન કર્યો હોત તો તે બચી શક્યું હોત. ટાર્ઝન કદી જંગલના કોઈ જીવને કનડગત કરતો નહીં. જ્યાં સુધી સામેથી હુમલો ન થાય ત્યાં સુધી તે હુમલો કરતો નહીં. બહારના શિકારીઓ અહીંના હિંસક જાનવરોથી નહોતા ડરતા, એથી વધુ ટાર્ઝનથી ડરતા હતા. ડેવિડ અને વેન્ઝુના સાબદા બન્યા. હવે આગળની સફર શરૂ કરવાની હતી. આ સફર મોતની હતી. વિક્રાંત નામના શેતાને વિકટ અને અતિ દુર્ગમ વિસ્તારમાં પોતાનો અડ્ડો બનાવ્યો હતો. તે ઊંડી ખાઈઓ અને ચોતિંગ પહાડો વચ્ચે એક મહેલમાંથી ખંડેર બનેલા વિશાળ મકાનમાં રહેતો હતો. અલબત્ત તેણે કેટલીક રાવટીઓ બહાર પણ નાખી હતી. વિક્રાંતના ખતરનાક માણસો ભરી બંદૂકે બહાર ચોકી પહેરો ભરતા હતા. કેટલાક સાથીદારો જંગલના મહત્વના ખૂણાઓ દબાવીને બેઠા હતા. મકાલુ સરદારના વાસ પર હુમલો કર્યા પછી વિક્રાંત અને તેના અન્ય શેતાની સાથીઓ સતર્ક બની ગયા હતા. આગળ જતા એક મોટો પટ આવ્યો. મેદાન હતું, ઉબડખાબડ એ મેદાન હતું. માર્ગ સમથળ નહોતો. આસપાસ ઘટાટોપ જાળીઓ હતી. એ મેદાનની વચ્ચે ઊંચા વાંસ રોપેલા હતા. એ વાંસની ઉપર ખોપરીઓ ટીંગાડેલી હતી. દરેક વાંસની ટોચે માનવ ખોપરીઓ મૂકેલી હતી. ડેવિડ કહે, અમને નથી સમજાતું કે જંગલના વનવાસી ભાઈઓએ વાંસ ઉપર માનવ ખોપરીઓ કેમ ટીંગાડી હશે. ટાર્ઝન કહે, આ બધી ખોપરીઓ બહારથી આવેલા શિકારીઓની છે. જેઓ અહીં આવી મૂંગા જીવોને કંડળે છે તેમની હાલત આવી થાય છે. તેમને મોત મળે છે, પણ ખતરનાક કારજુ કંપી ઉઠે તેવું એ મોત હોય છે. વેન્ઝુના કહે, અમે સાંભળ્યું છે કે ટાર્ઝન કદી કોઈને અન્યાય કરતો નથી. એમ જ હોય તો આ બધા લોકોને વનવાસીઓએ ખતમ કર્યા ત્યારે ટાર્ઝનની હૈયાતી નહીં હોય? હોય જ ને. ટાર્ઝન બોલ્યો, મને પૂછ્યા વિના વનવાસીઓ કોઈ પગલું ભરી શકે નહીં. જેઓ બીજાને મારે છે તેમને પણ મોત મળવું જ જોઈએ. તમે કોઈનો જીવ લઈ શકો તો જીવ આપવા તૈયાર પણ રહેવું જોઈએ. જંગલનો ન્યાય સરખો હોય છે, એટલે જ ગરુડને મારતા મારો હાથ કંપી ઉઠ્યો હતો. પણ એમાં મારો દોષ ન હતો, કેમ કે તે મોત બનીને જ આવ્યું હતું. એ લોકોની પદયાત્રા ચાલુ હતી. આમ ને આમ બે રાત અને બે દિવસ વીત્યા. ત્રીજા દિવસની સાંજે તેઓ એક ટેકરી પાસે આવી ગયા. અહીં મોટી ગુફા હતી, એટલે ગુફાની જગ્યા સાફ કરી નાખી. રાત અહીં જ રહેવાનું હતું. ડેવિડે કહ્યું તેમ સામે કાલીઘાટનું ખંડેર હતું. ટેકરીની ટોચ પરથી તે સ્પષ્ટ નજરે ચડતું હતું. ડેવિડ, વેન્ઝુના અને ટાર્ઝને રસ્તામાંથી તોડેલા ફળોનો નાસ્તો કર્યો. જિંદાલુ પણ ભૂખ્યો થયો હતો. તેને પણ ફળો આરોગવા મળ્યા. પેલો ડેવિડ હવે કયાગ્રો બની ગયો હતો. ટાર્ઝને એના પર વિશ્વાસ મૂક્યો હતો. એને ખાતરી હતી કે ડેવિડ દગો દેવાનો ન હતો. ડેવિડને પણ ખાતરી હતી કે દગો દેવાથી ફાવશે નહીં. ટાર્ઝન કોઈને સે શરમ રાખે તેવો ન હતો, એટલે મનમાં રહેલી રહીસહી દગાની ભાવનાને પણ તેને ભીતરમાં જ દફનાવી દીધી હતી. વેન્ઝુના તો ગભરું બની ગયો હતો. કહો કે આજ્ઞાંકિત બાળકની માફક ટાર્ઝન કે તેમ તે કરતો હતો. ડેવિડ નજીકની જાળીમાં ઘૂસ્યો. અડધા કલાક પછી તે કેરાના ઝુમખા ખભે ઉપાડીને લઈ આવ્યો. ડેવિડે કાચા કેરાનો ઢગલો હાથી પાસે નાખ્યો. થોડાક પાકા કેરા એણે વેન્ઝુના અને ટાર્ઝનને પણ આપ્યા. કેરા સરસ હતા. નાસ્તો કર્યા પછી પણ કેરા ખાવાની ઈચ્છાને દાબી શકાય નહીં. ત્રણે જણે પેટ ભરીને કેરા ખાતા. જિંદાલુ પણ મસ્તીથી કેરા ખાતો હતો. એ પછી વેન્ઝુના, ડેવિડ અને ટાર્ઝન વાતો કરતા બેઠા. ધીરે ધીરે જંગલના એ વિસ્તારમાં ઘોર અંધારું છવાતું જતું હતું. ચિત્ર વિચિત્ર અવાજો શરૂ થઈ ગયા હતા. ટાર્ઝને મશાલ પ્રગટાવવાનું માંડી વાર્યું હતું, કેમ કે અજવાળું શત્રુઓને ચેતવી શકે તેમ હતું. શત્રુઓ જો ચેતી જાય તો ખેલ બગડી જાય, ઉલટાની આફત આવે. બરાબર રાત્રિ પ્રગાઢ બને એ પછી જ તેમણે ખંડેર તરફ જવાનું વિચાર્યું હતું. જામતી રાતે જ હુમલો કરવો જોઈએ, જેથી શત્રુઓને આસાનીથી દબાવી શકાય. શત્રુઓ ગાફેલ હોય ત્યારે જ હુમલો કરવો જોઈએ. ડેવિડ કહે, રાતના અંધારામાં માર્ગ સમથર છે કે નહીં તેની ખબર નહીં પડે. કોઈ ખાઈ જેવી જગ્યામાં ગબડીએ તો 100 વર્ષ અહીં જ પૂરા થઈ જાય. ટાર્ઝન કહે, તમને હું ફેરવીને લઈ જઈશ. મેં માર્ગ જોયો છે, એમાં એ જિંદાલુ સાથે હોય પછી કશી ફિકર નહીં. જિંદાલુ આખું જંગલ ઘૂમી વરેલો જીવ છે. એ લોકો જિંદાલુની પાછળ પાછળ ચાલ્યા. ટાર્ઝન જિંદાલુની પાસે જ હતો. આગળ જતાં ડેવિડને લાગ્યું કે રસ્તો ચોખ્ખો અને સરળ હતો. એટલું જ નહીં, તે ટૂંકો પણ હતો. ટાર્ઝન એમને ખંડેરની નજીક લઈ આવ્યો. અહીં ઝાડીનું પ્રમાણ ઓછું હતું, વૃક્ષો પણ છૂટા છવાયા હતા. જોકે ચારે તરફ ટેકરીઓ હતી, ઊંચા પહાડો પણ ઊભા હતા. ચાંદનું અજવાળું આછુપાતરું ખંડેર પર પથરાયેલું હતું. એ અજવાળું છૂટી છવાઈ ઝાડી અને વૃક્ષોની આડાશોના કારણે અંધકારને સંપૂર્ણ રીતે ઉલાચી શકતું ન હતું. ટાર્ઝને ડેવિડ અને વેન્ઝુનાને છેલ્લી ચેતવણી આપી દીધી, તમે લોકો મને છેતરવાની જરાય કોશિશ કરતા નહીં, નહીંતર કાલી ઘાટમાં જ હું તમને મોતને ઘાટ ઉતારી દઈશ. વેન્ઝુના કહે, ટાર્ઝન, અમે પણ વિક્રાંતની જો હુકમેથી ત્રાસ્યા છીએ. અટારોએ પણ સીતમ ગુજારવામાં બાકી રાખ્યું નથી. અહીંથી છૂટીને પરિવાર વચ્ચે જઈને નિરાતે રહેવા માંગીએ છીએ. આ વિક્રાંત વનવાસીઓને કનડવા આવ્યો છે તેટલું સાચું કે બીજું કંઈક છે? ટાર્ઝન બોલ્યો, વનવાસીઓ પાસે હીરા મોતીનો ખજાનો હોય છે એવો ખ્યાલ વિક્રાંતને હોવાથી તેણે મકાલુ સહિતના કેટલાક અન્ય વનવાસીઓને ધ્યાનમાં રાખ્યા હતા. પણ તમે વચ્ચે આવી જાઓ પછી એનો ખેલ ઊંધો જ પડે ને? વેન્ઝુના બોલ્યા, આ ઉપરાંત બીજું પણ એક સત્ય છે જે તમારાથી છુપું રાખીશ નહીં. એમ? હજી પણ કોઈ સત્ય ખરું? મારે તેનાથી વાકેફ થવું જ જોઈએ. ટાર્ઝન સ્મિત રેલાવીને બોલ્યો, હા, આ ઘેબી માણસની જાર ફેંદી નાખવામાં મને રસ છે. હું એને ખતમ કરીને જ રહીશ. એટલું જ નહીં, તમે લોકો મને સાથ આપવા તૈયાર છો એટલે તમને થોડુંક ઝવેરાત આપીને તમારા ગામે પહોંચાડી દેવાની વ્યવસ્થા કરી આપીશ. વિક્રાંત વર્ષોથી લૂંટફાટ કરે છે, તેની પાસે અઢળક સંપત્તિ ભેગી થઈ છે. શહેરમાં આ સઘળી સંપત્તિ રાખી શકાય નહીં. શત્રુના પણ શત્રુ હોઈ શકે. લૂંટફાટના ક્ષેત્રમાં પડેલા અન્ય બદમાશો અને તેમની ટુકડીઓ વિક્રાંતને નિરાતે બેસવા દે નહીં. એના ખજાના પર સૌનો ડોરો છે. આથી વિક્રાંત કાલીઘાટના ખંડેરમાં તેનો ખજાનો છુપાવવા માંગે છે. વેન્ઝુના બોલ્યો, ટાર્ઝન કહે, બસ હવે જાજી વાતો કરવી નથી. શત્રુઓ બહુ ગાફેલ નહીં હોય, સંભવ છે આપણો પીછો પણ થતો હોય. પણ હું છું એટલે પીછો કરનારને પછાડી દેતા વાર નહીં લાગે. એક ટેકરી પાછળ વેન્ઝુના ડેવિડ અને ટાર્ઝન છુપાયા. જિંદાલુને ઝાડીમાં છોડી દીધો. વિક્રાંતના કેટલાક માણસો બંદૂકો લઈને ખંડેરની આસપાસ ઊભા હતા. ડેવિડે સંકેત કર્યો. ટાર્ઝન અને ડેવિડ સાવધ બની ગયા. તેઓ એક પછી એક ટેકરી પાછળ સરકતા ગયા. ટાર્ઝનના હાથમાં કટારી હતી, તેનું પાનું ચમકી રહ્યું હતું. દૂર શિયાળોની લારી થતી હતી. વાઘ, સિંહ અને દીપડા જેવા હિંસક જાનવરો વારંવાર તાળો નાખતા હતા. ટીડડા અને તમરાના કર્કશ અવાજો વાતાવરણને ભયાનક બનાવી રહ્યા હતા. પવન ફૂંકાતો હતો, પવનના સુસવાટામાં વૃક્ષો ડોલતા હતા અને ઝાડના ઝુંડો પણ હલબલી રહ્યા હતા. સૂકા પર્ણો ફફડી રહ્યા હતા. ટાર્ઝન આગળ વધ્યો. તેણે એક જણને નજીકની ટેકરી પાસે ઊભેલો દીઠો. તેની પીઠ ટાર્ઝનની સામે હતી. લાગ જોઈને ટાર્ઝન ત્રાટક્યો. આ હુમલો પેલા ચોકીદાર માટે અણધાર્યો હતો. વિકરાળ વિક્રાંત. ટાર્ઝને વીજળીની ત્વરાથી ત્રાટકીને ચોકીદારને ગભડાવ્યો. પેલો ચીસ પાડવા જાય તે પહેલાં તેનું મોઢું દબાવી દીધું. ડેવિડ અને વેન્ઝુનાએ બાકીનું કામ પૂરું કરી નાખ્યું. ડેવિડે પેલાના પગ પકડ્યા અને વેન્ઝુનાએ તેના માથા પર પથ્થરનો પ્રહાર કર્યો. ચોકીદારની ડોક એક તરફ ઢરી પડી. આપણે વિક્રાંતના ખાસ સાથીદાર અટોરોને ઝડપવો છે, એની પાસે જ મકાલું હોવો જોઈએ, ટાર્ઝને કહ્યું. અટોરાને વર્તો હુમલો કરવાની તક આપવી નથી, શત્રુને હુમલાની તક અપાય નહીં. આપણે ખંડેરની પાછળ પહોંચીએ ત્યાં અટોરાની રાવટી છે, ચૂપચાપ જઈએ અને સાવધાનીપૂર્વક હુમલો કરી દઈએ, વેન્ઝુના બોલ્યો. ધીમે ધીમે પગલાં ઉપાડતા ચાલ્યા. સૂકા પાંદડા ખખડવા જોઈએ નહીં, અવાજ થાય તો શત્રુઓ સાવધ બની જાય. કર્યા કરાવ્યા પર પાણી ફરી વરે. અચાનક ડેવિડે નાક પર હાથ દબાવ્યો. એને છીંક આવતી હતી. છીંક દબાવી જ દેવી પડે, નહીંતર પોલ ખુલી જાય. શત્રુઓ પછી હાથ મૂકવા જ નહીં દે. મોત સિવાય બીજું કંઈ મળે નહીં. માંડ માંડ ડેવિડે છીંકને રોકી તેનાથી હસી જવાયો. જો કે અવાજ નહીં થાય તે રીતે હોઠ ભીસીને હસ્યા. ટાર્ઝન અને વેન્ઝુના પણ હોઠ ભીસીને હસી રહ્યા. નાનકડી છીંકના કારણે ઘણી મોટી આફત આવી જાય તેમ હતી. ચાલતા ચાલતા તેઓ ખંડેરની પાછળ પહોંચ્યા. એક જાળીની લગોલગ પહોંચ્યા. છુપાઈને બેસી ગયા. બે ચોકીદારો વાતો કરતા બેઠા હતા. રાવટીમાં મસાલનું અજવાળું પથરાયેલું હતું. ટાર્ઝને આંગળીનો ઇશારો કરીને વેન્ઝુનાને અને ડેવિડને સાવધાન રહેવા ચેતવી દીધા. પેલા બે ચોકીદારો તેમની ધૂનમાં અને મસ્તીમાં વાતો કરતા હતા. ડેવિડ અને વેન્ઝુના પવન વેગે ત્રાટક્યા. પેલા ચોકીદારોને દબાવી દીધા. ટાર્ઝને પથ્થર વીંજીને તેમને પૂરા કર્યા. તેમની બંદૂકો ડેવિડ અને વેન્ઝુનાએ લઈ લીધી. ડેવિડ અને વેન્ઝુના બંદૂક ચલાવવી જાણતા હતા. તેઓ રાવટીના લગોલગ પહોંચ્યા. અટોરા ઊંઘતો હતો. ટાર્ઝન, ડેવિડ અને વેન્ઝુના ઘસી ગયા. અટોરાને ઊંઘતો જ દબાવી દીધો. અટોરા તરફડી ઉઠ્યો. ચૂપચાપ રહેજે, નહીતર મર્યો જ સમજજે. ટાર્ઝને ડોરા તકતગાવ્યા. હું ટાર્ઝન છું, શત્રુઓનો મહાશત્રુ. ચાલ આગળ થા, અમને વિક્રાંતની રાવટીમાં લઈ જા, ત્યાં જવું અઘરું છે. અટોરા માંડ માંડ બોલ્યો. વિક્રાંત તેના સાથીદારોથી ઘેરાયેલો રહે છે, એમને આંબવું સહેલું નથી. ટાર્ઝને એની છાતીમાં એક મુક્કો જમાવી દીધો. પ્રહાર ખતરનાક હતો. પેલાની આંખો ચક્કર વક્કર થઈ ગઈ. એને લાગ્યું કે છાતીમાં મુક્કો નહીં પણ લોખંડનો પ્રહાર થયો છે. જો એવો જ બીજો મુક્કો પડી જાય તો પ્રાણને જતા વાર લાગે નહીં. અટોરાને બીજો મુક્કો ખાવો ન હતો. એને હાંફ ચડી ગઈ. પરસેવો પણ વરી ગયો હતો. તેણે ઇશારો કરી ચાલવા કહ્યું. ટાર્ઝને એને અગાઉથી જ ચેતવી દીધો હતો. જો તે છેતરામણી ચાલ ચાલે તો એને તત્કાળ મોત મળવાનું હતું. ટાર્ઝનનો મુક્કો પ્રાણ છોડાવી દે તેવો હોય તો તેના હાથનું મોત કેવું હશે? માણસ પાણી જ નહીં માગી શકે એવું હોય ને? અટોરા વિક્રાંતની ટોળીનો સરદાર હતો. અટોરા સરમુખત્યાર હતો, નિર્દય અને પાષણ હૃદયનો હતો. જોર જુલમ કરવામાં તેનો જોટો જડે તેમ ન હતો. એણે મકાલુનું અપહરણ કર્યું, તે પછી ડેવિડ અને વેન્ઝુનાને પણ દાઢમાં ગાલ્યા હતા. ટોરીના અન્ય સાથીદારોને પણ એક પછી એક ખતમ કરવા માંગતો હતો. વેન્ઝુના સૌથી વધારે ખતરનાક હતો, એટલે તેણે મકાલુના હિતેચ્છુઓને ખતમ કરવા મોકલ્યો હતો. તે જાણતો હતો કે ટાર્ઝનની અડફેટે જો વેન્ઝુના આવી જાય તો તેના 12 વાગી જાય, પણ સદનસીબે વેન્ઝુનાએ તેનો ઈરાદો બદલી નાખ્યો અને તે બચી ગયો. અટોરા ટાર્ઝન ડેવિડ અને વેન્ઝુનાને માર્ગ ચીંધી રહ્યો હતો. વિક્રાંત હાથમાં આવી જાય તો તેની જિંદગી પર ટાર્ઝન ચોકડી મારી દે અને તેની બેબી જાર તૂટી પડે. આગળ જતા ખંડેરની અંદર જવા માટેનો દરવાજો આવ્યો. પગથિયા ચડવાના હતા. પગથિયા જ્યાં પૂરા થતા હતા ત્યાં ચોકીદારો ઊભેલા દેખાયા. ટાર્ઝનની ટુકડી પગથિયા પાસે થોભી ગઈ. ભરી બંદૂકે બે જણા ઊભા હતા. ટાર્ઝન ડેવિડ અને વેન્ઝુના અને અટોરા એક તરફ ઊભા રહ્યા, થાંભલાની આડાશે છુપાઈ ગયા. અટોરાની પીઠ પાછળ ટાર્ઝનનો છરો ચેતવણી રૂપે ટેકવેલો હતો. ટાર્ઝને એને સ્પષ્ટ શબ્દોમાં ચેતવી દીધેલો, ગદ્દારી કરીશ તો જીવતો રહીશ નહીં. પેલા બે ચોકીદારો સતર્ક હતા, તેઓ વાતોમાં વર્ગેલા હતા. આ દરમિયાન હુંકારો સંભળાયો. બંને ચોકીદારો ચમક્યા. અવાજ તરફ બંનેએ જોયું. એક ચોકીદારે જે બાજુથી અવાજ આવ્યો હતો તે બાજુ સરક્યો, દરવાજો સૂનો ના પડે તે માટે બીજો ચોકીદાર જેમનો તેમ ઊભો રહ્યો. થોડી વાર રાહ જોઈ, પેલો ચોકીદાર પાછો નહીં આવ્યો એટલે બીજા ચોકીદારને નવાઈ લાગી. તે તરત જ દરવાજો સૂનો મૂકીને એને શોધવા ગયો. મસાલની અજવાળે એ પગ ઉપાડતો ચાલ્યો. અચાનક પાછળથી કોઈએ તેનું મોઢું દબાવી દીધું. તે છૂટવા માટે પ્રયત્ન કરતો હતો ત્યાં બંદૂકનો પ્રહાર થયો. માથામાં ફટકો વાગ્યો. પ્રહાર જોરદાર હતો, તે ઢગલો થઈને પડ્યો. ડેવિડ અને વેન્ઝુનાએ ટાર્ઝન સામે જોયું. ટાર્ઝન કહે, ચોકીદારોને આપણે આબાદ છેતર્યા, હવે અંદર જવામાં વાંધો નથી. ટાર્ઝનની ટુકડી દરવાજામાં પ્રવેશી. જૂની બિસ્માર હવેલીનું ખંડેર હતું. ચોતરફથી તે તૂટી પડેલી હતી. નકામી વનસ્પતિ પણ દિવાલોમાં ઊગી નીકળેલી હતી. કરોરિયાના જારા પણ દિવાલોના ખૂણામાં લાગેલા હતા. ચાલતા ચાલતા ડેવિડ થોભી ગયો. તેણે ટાર્ઝન સામે જોઈને ધીમેથી કહ્યું, નીચેના ભાગમાં કેટલાક લોકો વાતો કરતા હોય તેમ લાગે છે. ટાર્ઝન કહે, આપણે તેમની વાતો સાંભળવાનો પ્રયત્ન કરીએ. વેન્ઝુના કહે, કોશિશ કરીએ. ડેવિડ ટાર્ઝન અને વેન્ઝુનાએ કાન સરવા કર્યા. નીચેના ભાગોથી ઘેરો અવાજ ઉઠ્યો. ડેવિડ કહે, આ ઘેરો અવાજ વિક્રાંતનો છે. ટાર્ઝન કહે, આપણે સાંભળીએ. હૃદયના ધડકારા સ્પષ્ટપણે સંભળાય તેવી સાંત્રી પથરાયેલી હતી. ઘેરો અવાજ થોડો ઊંચો થયો. જંગલનો રાજા ટાર્ઝન આવે તે પહેલાં આપણે આ મકાલુનો ખેલ પૂરો કરી નાખીએ. ખજાનાને પણ ઠેકાણે પાડવાનો છે. સામેથી ઉત્તર મળ્યો, ટાર્ઝન તો શું એના વડદાદા આવે તોય આપણો પત્તો લગાવી શકે તેમ નથી, કેમ કે આપણા બાહોશ ચોકીદારોની ચોકી વિંધીને અહીં સુધી આવી શકાય તેમ નથી, તેઓ તેમના 12 વગાડી શકે તેમ છે. આમ છતાં હવે ઉતાવળ કરો, વિક્રાંત બોલ્યો. ટાર્ઝન જંગલનો દેવતા ગણાય છે. અહીંના વનવાસીઓ એને ભગવાનની જેમ પૂજે છે. ચૂપચાપ ખજાનો ભોમાં ભંડારી ચાલી નીકળીએ. જમીનમાં ઊંડો ખાડો થઈ ચૂક્યો છે. સવાર પડતા સુધીમાં તો આપણે ચાલી નીકળશું, પણ પેલા વેન્ઝુનાનું શું? કોઈ સાથીદારે ધીમેથી કહ્યું, અટોરાને જાણ કરવી છે કે નહીં? વિક્રાંત ઘેરા સાદે બોલ્યો, હજી સુધી વેન્દ્રુના આવ્યો નથી, ટાર્ઝને તેને ખતમ કરી નાખ્યો હશે, ડેવિડ તો ખાઈમાં જ સડી ગયો હશે, અટોરાને ઊંઘમાં જ દબાવી દઈએ, આપણે એને ખજાનામાંથી ભાગ આપીશું નહીં, દેવી માતાની મૂર્તિ, હીરા મોતીનો હાર અને વનવાસીઓનો ખજાનો લઈને ઘર ભેગા થઈ જઈએ, આ સિવાયના ખજાનાની પેટી અહીં દાટી દઈએ. ટાર્ઝન, ડેવિડ, અટોરા અને વેન્ઝુના તેમની વાતો સાંભળી રહ્યા. અટોરા દંગ થઈ ગયો. ટોરીનો વડો વિક્રાંત તેને પણ દબાવી દેવા માંગતો હતો. અટોરા ટાર્ઝન સામે જોઈ રહ્યો. ટાર્ઝને હોઠ મલકાવ્યા. ડેવિડે અટોરાના ખભે હાથ મૂક્યો. અટોરાની આંખો ભીની બની ગઈ. વિક્રાંત જેવા ગદ્દારને સાથ આપવા બદલ મનમાં પસ્તાવો જાગ્યો, પણ હવે શું વરે? અટોરાએ કલ્પના પણ નહોતી કરી કે વિક્રાંત આવો દગાબાજ નીકળશે. ઘણા મોટા બ્રહ્મા તે જીવતો હતો. અટોરાએ ઈશારો કર્યો, તે ચાલવા લાગ્યો. ડેવિડ, વેન્ઝુના અને ટાર્ઝન તેની પાછળ ચાલ્યા. એક પાટિયું એણે ધીરેથી ખસેડ્યું. દિવાલ સામે જડેલું પાટિયું ખસી ગયું. સરરર કરતો ધીમો અવાજ થયો. તેની પાછળ કોઈ કર હતી. કર દબાતા જ એક મોટો પથ્થર ખસી ગયો. નીચેના ખંડ તરફ જવાના પગથિયા દેખાયા. અંદરના વિશાળ હોલમાં ચારે તરફ થાંભલાઓ સાથે મસાલો બાંધેલી હતી. વચ્ચે ઊંડો ખાડો કરેલો હતો. એ ખાડા પાસે વિક્રાંત અને તેના 5 સાથીદારો ઊભા હતા. એક અન્ય થાંભલા સાથે મકાલુને બાંધેલો હતો. મકાલુ દુબરો પડી ગયો હતો. તેની આંખોની આસપાસ કુંડારા વરી ગયા હતા. તેણે ટાર્ઝન સામે જોયું. ટાર્ઝનને જોતા જ તેના ચહેરા પર હર્ષ પથરાયો. ટાર્ઝન મોટેથી બોલ્યો, પાપી વિક્રાંત, આવી ગયો છું, હવે તારા દાડા ભરાઈ ગયા છે. વિક્રાંત ચમક્યો. તેના સાથીદારો બંદૂક સાબદી કરે તે પહેલાં છત સાથે ટીંગાતી સાંકર તરફ ટાર્ઝન કૂજ્યો. સાંકર પકડીને તે શત્રુઓ પર ત્રાટક્યો. ડેવિડ, અટોરા અને વેન્ઝુના થાંભલાઓ પાછળ છુપાઈ ગયા. ટાર્ઝને વિક્રાંતને લાત મારીને નીચે ગબડાવ્યો. તેના હાથમાંથી બંદૂક છીનવી લીધી. વિક્રાંતને બાથ ભરીને ટાર્ઝને બૂમ પાડી, બદમાશો, તમે તમારા હથિયારો ફેંકી દો, નહીં તો વિક્રાંતને ખતમ કરી નાખીશ. વિક્રાંતના સાથીદારો ચમકી ગયા. તેમના શરીરમાં ફફડાટ વ્યાપી ગયો. મોતની કાળીમાં તેમના ચહેરા પર છવાઈ ગઈ. અટોરા કહે, વિક્રાંત સરદાર, હું તમારા ભરોસે ઘણા જોખમો ખેલતો આવ્યો છું. આજે મને ખબર પડી કે તમે મિત્ર નહીં પણ ભયંકર શત્રુ છો. તમારા વિશ્વાસમાં રહીને મેં ઘણું ગુમાવ્યું છે. હવે કમસે કમ માનવતા છોડવી નથી. વિક્રાંત લાચાર બની ગયો. તેના સાથીદારોએ ઝડપથી બંદૂકો ફેંકી દીધી. ટાર્ઝને ઈશારો કર્યો એટલે ડેવિડ, વેન્ઝુના અને અટોરાએ તે બંદૂકો ઉઠાવી લીધી. વિક્રાંતે હુમલો કરવા માટે ગરદન મળી, પણ ટાર્ઝને તેના માથામાં જોરથી કુંદો ફટકારી દીધો. તે ચીસ નાખીને નીચે પડ્યો. એની ચીસ જામતી રાતમાં ખંડેરમાં પડઘા પાડી રહી. એ ચીસ સાંભળીને વિક્રાંતના અન્ય સાથીઓ ગુપ્ત ખંડ તરફ ઘસી આવ્યા. ટાર્ઝને ઈશારો કર્યો. ડેવિડ, અટોરા અને વેન્ઝુનાએ ગોરીઓ છોડવા માંડી. ધડ 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 ગોરીઓ છૂટી ગઈ. એક પછી એક બદમાશો મોતને ઘાટ ઉતરતા ગયા. કાલીઘાટનું ખંડેર શત્રુઓના લોહીથી ખરડાતું ગયું. 5 સાથીદારો હાથ ઊંચા કરીને ઊભા હતા. ડેવિડે દોડીને મકાલુને બંધનોમાંથી મુક્ત કર્યો. તે ટાર્ઝનને ભેટી પડ્યો. ટાર્ઝન કહે, મકાલુ, દેવી માતાની મૂર્તિ ક્યાં છે? મકાલુ કહે, ખજાનાની પેટી પાસે પડેલા પોટલામાં દેવી માતાની મૂર્તિ હીરા મોતીનો હાર અને ઝવેરાત છે. વેન્ઝુના કહે, આ પેટીમાં લૂંટફાટ કરીને ભેગો કરેલો ખજાનો છે. ટાર્ઝન કહે, ચાલો એ પેટી આપણે ઉઠાવી લો. ડેવિડ, વેન્ઝુના અને અટોરા પેટી તરફ આગળ વધ્યા. ત્યાં તો પેલા 5 બદમાશો સર વર્યા. ટાર્ઝને તેમને મચક આપી નહીં. એક જણને મુક્કો જમાવ્યો, બીજાને લાત ઝીકી, ત્રીજાને બંદૂકનો ફટકો દીધો. ડેવિડ કહે, એ લોકો એમ નહીં માને, આ તો બધા લાતોના ભૂત છે. ટાર્ઝન, તેમને આ ખાડામાં જ ધરબી દેવા જોઈએ. ખજાનાની પેટી હવે ડેવિડ, વેન્ઝુના અને અટારોના હાથમાં હતી. ટાર્ઝને પેલા 5 શત્રુઓને ચૂપચાપ જંગલ છોડીને ચાલ્યા જવા કહ્યું. ટાર્ઝન કહે, હવે વિક્રાંતના કોઈ માણસ જીવતો હશે ખરો? ડેવિડ કહે, ના, પણ આ 5 જણને જીવતા રખાય નહીં. ટાર્ઝન કહે, કેમ? ડેવિડ કહે, આ લોકો ફરીથી લૂંટફાટના માર્ગે જાય તેવા છે, તેને અહીં જ ખંડેરમાં દાટી દેવા જોઈએ. ટાર્ઝન કહે, દોસ્ત, હું હત્યામાં માનતો નથી, એમને જીવતા જ છોડી દેવા જોઈએ. ક્ષમા આપવાનું કામ વીરોનું છે, જવા દો એમને એમના માર્ગે. પેલા 5 જણા ગરગરા બની ગયા. એ પૈકીનો એક જણ બોલ્યો, અમે અમારા ગામમાં જઈને શાંતિથી જીવન જીવીશું. ટાર્ઝન કહે, હવે પછી લૂંટના માર્ગે જતા નહીં, તમને મારા તરફથી જીવન દાન છે. હા, આમાંથી થોડુંક ઝવેરાત લઈ જાઓ, જેથી તમે ધંધો કરી શકો. ડેવિડ વચ્ચે આવ્યો. ટાર્ઝને ઇશારો કરીને તેને બાજુમાં ખસેડ્યો. પેટી ખોલીને ટાર્ઝને 5 જણને થોડા હીરા આપ્યા, કેટલાક સિક્કા પણ આપ્યા. તેઓ હરખ ગેલા થઈને ત્યાંથી ચાલી નીકળ્યા. ટાર્ઝન કહે, બાકીનો ખજાનો હું વનવાસીઓ માટે રાખીશ, મને સાથ આપવા માટે તમે પણ થોડું ઘણું આમાંથી લઈ જઈ શકશો. ટાર્ઝને વેન્ઝુના, ડેવિડ અને અટોરા સામે સૂચક સ્મિત રેલાવ્યું. આ દરમિયાન બાનમાં આવેલો પેલો વિક્રાંત હુમલો કરવા સાબદો થયો. ટાર્ઝને બંદૂકની ગોળી છોડી, ધડામ કરતો અવાજ થયો. વિક્રાંતની લાશ ડરી ગઈ, તેની ખોપરી ફાટી ગઈ. એમણે પેટી ઉઠાવી બધા ખંડેરની બહાર આવ્યા. ટાર્ઝને બૂમ પાડી, જાડીમાંથી ડોકું ધૂણાવતો જિંડાલુ બહાર આવ્યો. સવારના કિરણો ધીરે ધીરે પથરાવા લાગ્યા હતા. ટાર્ઝન જિંડાલુની પીઠ પર ગોઠવાયો. પેલા લોકો પેટી ઉઠાવીને ચાલી નીકળ્યા. જંગલના સીમાડા સુધી ટાર્ઝન માનવતાના માર્ગે વરેલા ભાઈઓને વરાવી આવ્યો. તે પછી ટાર્ઝન જિંડાલુ સાથે ચાલી નીકળ્યો. મકાલુ પણ આનંદમાં હતો. એ વખતે પંખીઓ મધુર કલરવ કરતા ચારે તરફ ઉડતા હતા. ટાર્ઝન હર્ષની ચિત્યારી નાખી રહ્યો. જંગલના રાજા ટાર્ઝનની તુફાન યાત્રાની સાથે ગતિ કરવા માટે વાંચો એક મહાપાપી. એક મહાપાપી પર ટાર્ઝનનો જપાટો, જુલ્મીઓના જુલ્મનો નાશ કરવા સદાય આગ બનીને ભભૂકતો જંગલ સમ્રાટ ટાર્ઝન, ટાર્ઝન શ્રેણી 2, એક મહાપાપી. ડોના સાથે જંગ. જંગલના છેડે પર્વતમારાઓથી ઘેરાયેલું એક નગર, નામ એનું હિમાલા. ખૂબ ઓછી વસ્તીવાળા હિમાલાનો સમ્રાટ ભારે નિર્દયી અને અધમ કૃત્ય આચરનારો હતો. તે ગુલામોનો શોખીન હતો. તેના એજન્ટો જંગલમાંથી જંગલીઓને ઉઠાવી લાવતા. હિમાલાનો સમ્રાટ ડોરેથી તેમની પાસે કારી મજૂરી કરાવતો. તે મહાપાપી હતો. ડોરેથી અને તેનો પ્રધાન ડેગેન્ડુ શેતાનોથી પણ ન જાય તેવા ક્રૂર અને જનુની હતા. તેઓ તેમના શત્રુઓને ભૂંડે મોતે ખતમ કરતા. તેઓ લોહીના બુંદ જોયા પછી જ તૃપ્ત થતા. વૃક્ષો અને પર્વતોની ટોચ પર વસનારા આ માનવરૂપી જાનવરો ધરતી પરના જીવનને કોઈ પણ રીતે લાયક ન હતા. ડોરેથી અને ડેંગુડુના માણસોને ભલે પરોવીને ખતમ કરવામાં આવે તો પણ એ સજા તેમના માટે ઓછી કહી શકાય. તેઓ બધા લોહે તરસ્યા હતા, એમની પાસે ન્યાય નહોતો. ડોરેથી પોતાને ભગવાન માનતો હતો. ડોરોથીનો કાયદો કારો કાયદો હતો. તે જ્યારે ક્રોધમાં હોય ત્યારે અન્યને હસતા જોઈ શકતો નહીં. હર સપ્તાહ તે નમાલા, ભીરુ અને દગાબાજ સાથીઓને અંદરોઅંદર કુસ્તી કરાવતો. કુસ્તીમાં જે હારી જતો તેને ભયંકર સજા થતી. આ સજા વિચિત્ર હતી. પરાસ્ત થનાર માણસને ગણખૂંટના ઊંચડે બાંધીને ગણખૂંટને દોડાવવામાં આવતો. પેલો દોડતા ગણખૂંટના ઊંચડે ઢસડાઈ ઢસડાઈને કારી ચીસો નાખતો, ટુકડે ટુકડે મરતો. એનો પ્રાણ છૂટી જાય ત્યારે તેને પૂંછડેથી છૂટો કરાતો. એની લાશને ખાઈમાં ગબડાવી દેવાતી. વિજય મેળવનાર સાથીદારને ફરી કારી મજૂરીએ જોતરી દેવામાં આવતો. આ એક કારો કાયદો હતો. ડોરેથી દિવસને રાત કહે તો એના સાથીઓ દિવસને રાત તરીકે સ્વીકારી લેતા, અને તે રાતને દિવસ કહે તો કોઈ ઇનકાર કરી શકતું નહીં, કેમ કે બધાને કાળા ભયંકર મોતનો ડર હતો. ડોરેથી અને ડેંગડું ખતરનાક હતા. ડોરેથી ઘોડા પર નીકળે ત્યારે રસ્તો સાફ થઈ જતો, તેના માર્ગમાં કોઈ આવી શકતું નહીં. કહો કે અગાઉથી નગરના લોકોને ચેતવણી અપાઈ જતી. ડેંગડુની ચેતવણીનું ઉલ્લંઘન કરનાર તેની જિંદગી ગુમાવતો, એને કારું મોત મળતું. મોતની સજા પણ વિવિધ રીતે અપાતી. કદીક સજા મેળવનારને ઝેરી નાગના કૂવામાં ફેંકી દેવાતો, કોઈને મગરોથી ભરેલા તળાવમાં ઝીકી દેતા, તો કોઈને સિંહના પાંજરામાં ધકેલી દેવાતો. ભૂખ્યા અપરાધીને દૂરથી ખરડાયેલું ગંદુ ખાણું અપાતું. દુર્ગંધ મારતું પાણી પીવાની ફરજ પડાતી. સમ્રાટને છેતરનાર જણને બરદના સ્થાને જોડીને ખેતરના કામે જોતરી દેવામાં આવતો. ડોરેથી સ્ત્રીઓ બાળકો અને વૃદ્ધોને પણ ભયંકર ત્રાસ આપતો. અશક્ત વૃદ્ધોને બાંધીને તે ભડાકે દેતો. વૃદ્ધો કામ કરી શકે નહીં ત્યારે તેમને મોત મળતું. તે કહેતો ઘરડાઓને જીવતા રહેવાનો અધિકાર નથી, એમને ખતમ કરવા જ રહ્યા. ડોરેથીના સૈનિકો શત્રુ સામે પરાજય પામીને આવે તો તેમને સાંકરોથી બાંધી દેવામાં આવતા. તે પછી તેમને ચોગાનમાં ઊભા રાખવામાં આવતા. બંનેના હાથમાં લોખંડના વજનદાર હથોડા અપાતા અને પરસ્પર માથામાં ઝીકવાનું કહેતો. ક્યારેક સજા પામેલાને ગોળના પાણીએ નવડાવી તેમને કીડીઓના રાફડા પાસે ખિલ્લો ઠોકી જડી દેતો. મહાપાપી ડોરેથી તેમની સ્થિતિ જોઈને હસતો. કીડીઓ ઉભરાતી અને અપરાધીને ચોપાસથી કરડવા માંડતી. અપરાધી ચીસો પાડતો, તરફડતો, પણ મોત સિવાય એને બીજું કાંઈ મળતું નહીં. ડોરેથીથી સૌ કોઈ ડરતું. તે ધરતી પરનો ભયંકર અજગર હતો, રાક્ષસથી પણ ખતરનાક. આ માણસની ચોથરપ આણ પ્રવૃત્તિ હતી. તેની ત્રાડ સાંભળીને બલબલાના ગાત્રો ગરી જતા. આજે સમ્રાટ ડોરેથીના મહેલ સામે વિશાળ ચોગાનમાં બે અલમસ્ત પહેલવાનોની કુસ્તીનો ખેલ ગોઠવાયો હતો. એક પહેલવાન દક્ષિણના દિશાના સોનેરિયા ટાપુ પરથી આવ્યો હતો. તે શરીરે અલમસ્ત અને કસરતી હતો. તેના બાવડા સતત તંગ રહેતા, એનો ચહેરો સપાટ હતો, આંખો ચૂંચી હતી. દક્ષિણ દિશાના વિસ્તારોમાં એનું નામ હતું. તેને બધા કિરકાલ તરીકે ઓળખતા. કિરકાલને કોઈ હરાવી શકતું નહીં. 6 ફૂટનો કિરકાલ પડછંડ હતો. તેના માથામાં ગૂંચળા વરેલા વાર હતા. મોટી મૂછોના કારણે તે ભયંકર દેખાતો. તે ગંબુટ પહેરતો. તે લાંબા કારા ઉપવસ્ત્રથી ઢંકાયેલો રહેતો. હાથમાં મોટું ખડગ રાખતો. કુસ્તીમાં ઉતરતી વખતે વાઘના ચામડાનો કચ્છ ધારણ કરીને હાકોટા ચિકોટા નાખતો, હરીફને પડકારતો, તેના શરીરનો વાન કારો હતો, તે અધિક કારો હોવાથી તેના દાંત વિચિત્ર લાગતા. કિરકાલ અંધારામાં હસતો ત્યારે વધારે ભયંકર લાગતો. કિરકાલને પછાડવા માટે ડેરોથીએ તેના ભયંકર શક્તિશાળી પહેલવાન ડોનાને તૈયાર કર્યો હતો. ડોના તો કિરકાલ કરતાં વધારે ખતરનાક હતો. ડોના ઘણો જાણીતો હતો. ડોનાને કુસ્તી કરતો જોવો એ એક લાવો અગણાતો. તેની સામે હાંભ ભીડનાર પહેલવાન જીવનથી હાથ ધોઈ બેસતો. ડોના કદી હારતો નહીં. ડોના સદાય વિજય મેળવતો. છેલ્લા 10 વર્ષથી તે જીતતો હતો. તેને ખબર હતી કે તે પોતે હારી જશે તો મોત સિવાય બીજું કંઈ મળવાનું નથી. ડોના પહેલાના ઘણા પહેલવાનો ભૂંડી રીતે હાર ખાવાથી ખતમ થયા હતા. ડોના પછી કોઈ નવો પહેલવાન આવ્યો ન હતો, કેમ કે ડોના સતત જીતતો આવ્યો હતો. આજે પણ તે હર્ષની ચિત્યારીઓ વચ્ચે કિરકાલને હરાવવા ચોગાન વચ્ચેના ચોરસ મંચ વચ્ચે ગોઠવાયો હતો. હજી કિરકાલ આવ્યો ન હતો. નગરના લોકો કુસ્તી જોવા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. યુવાનો, સ્ત્રીઓ, બાળકો અને કિસ્મતવાળા વૃદ્ધો અહીં હાજર હતા. ડોરેથી અને તેનો ખાસ પ્રધાન ડેંગડુ પણ ઉપસ્થિત હતા. ડોરેથી સિંહાસન પર ગોઠવાયો હતો. 2 ચોકીદારો તેની રક્ષા કરતા ઊભા હતા. તેમના હાથમાં ખુલ્લા ખડગો હતા. ચિચિયારીઓ નિરંતર ગુંજતી હતી. ચોગાનનું વાતાવરણ તંગ હતું. દરેકના ચહેરા પર પ્રશ્નાર્થ આરોટતા હતા. શું થશે? કોણ જીતશે? ડોના કે કિરકાલ? ડોના હારશે તો કેવી સજા થશે? સૌની આંખો મંચ તરફ મંડાયેલી હતી. મંચની ચારે તરફ દોરડા બાંધેલા હતા. એક ઊંચો અલમસ્ત રેફરી આવીને ઊભો રહ્યો. ડોરેથીએ ડોના સામે જોયું. તે પછી તેણે ડેંગડુને ઇશારો કર્યો. ડેંગડુ ઊભો થયો. તેણે ડોના સામે જોઈને ભૂંગરામાં બૂમ પાડી, ડોના, દર વર્ષની માફક આ વર્ષ પણ તું વિજેતા થાય એવું અમે ઈચ્છીએ છીએ. કિરકાલ કુસ્તીબાજોની દુનિયાનો અજોડ કુસ્તીબાજ છે. તું એને હરાવીશ તો ઘણા ઇનામો પામીશ, અને હારીશ તો? ડોના હસ્યો. તેણે ડોરેથી સામે જોયું. તે મોટેથી બોલ્યો, તમે ચિંતા કરશો નહીં, હું હારવાનો નથી. કિરકાલનો કાર બનીને ત્રાટકીશ, જબરજસ્ત સપાટો બોલાવીશ. કિરકાલ હારીને જ જશે. મને જીતથી ઓછું કંઈ નહીં ખપે. બધાએ ચિચિયારીઓ નાખી, બૂમો પાડીને નગરજનોએ ડોનાને વધાવી લીધો. સૌ ડોનાને પોરસ ચડાવતા હતા. જાત જાતની બૂમો પડતી હતી. કેટલાક લોકો નગારા પર દાંડીઓ પીટતા હતા. કેટલાક ભૂંગરા વગાડતા હતા. નાના બાળકો અને સ્ત્રીઓ વિચિત્ર રાગે કંઈક ગાતા હતા. તેના શબ્દો સ્પષ્ટ ન હતા. ડોનાને તેના શરીર પરનો કારો ગાઉન દૂર કર્યો. તેનું શરીર સીસમ જેવું હતું. એણે વાઘના ચામડાને કચ્છની જેમ શરીરે વીંટ્યું હતું. ચિચિયારીઓ ચોપાસથી શરૂ થઈ ગઈ. હોકારા પડકારાથી વાતાવરણ ધમધમી ઉઠ્યું. ડોરેથી અને ડેંગડુ ખૂબ રાસથી કુસ્તીનો જંગ જોવા બેઠા હતા. ડોના અને કિરકાલ કેવું લડે છે અને કોણ કેવી રીતે જીતે છે તે જોવા સમજવા માટે સૌ કુતૂહલ અને જિજ્ઞાસા સાથે ગોઠવાયા હતા. કિરકાલ અને ડોના સામસામે આવી ગયા. તેઓ એકબીજાને પછાડવા માટે થનગની ઉઠ્યા. ચારે બાજુથી ચિચિયારીઓ વધારે ધારદાર બની. બધા ડોનાને પોરસ ચડાવી રહ્યા હતા. ડોરેથીએ હાથ ઊંચો કર્યો. કુસ્તીની શરૂ કરવા માટેનો આ સંકેત હતો. ડોના અને કિરકાલ સામ સામે આવી ગયા. બંને ઘસ્યા, તેમના ચહેરા પર લોહી ઘસી આવ્યું હતું. ધડાધડ અને ફડાફડ મુક્કાઓ વિંજાવા લાગ્યા. મોતની વર્ષા થઈ. આગની જ્વાળાઓ જાણે સામ સામે લપકારા લેવા લાગી. સૌના શ્વાસ અદ્ધર થઈ ગયા. બે ખોફનાક પહેલવાનોની એકબીજાના લોહીના તરસ્યા બન્યા હોય તેમ જૂજતા હતા. એ બે પહેલવાનો ન હતા, જાણે કારધાર યમદૂતો હતા. ડોના ગરજ્યો, કાલ હવે તો તું મર્યો જ સમજે. કિરકાલ બોલ્યો, ડોના તારી લાશ પાડીને જો જઈશ. કિરકાલે ગડગડતી ડોટ મૂકી. ડોના સાવધ હતો. એણે વીજળીની ત્વરાથી તેના બે બાવડા પકડી લીધા અને તેના માથા સાથે પોતાનું માથું ફટકારી દીધું. ફડાક કરતો અવાજ થયો. કિરકાલને લાગ્યું કે માથા સાથે માથું નહીં પણ મોટો પથ્થર અફરાયો છે. કિરકાલની જગ્યાએ અન્ય કોઈનું માથું હોત તો તે ફાટી ગયું હોત, લોહીની ધારા વહી ચાલી હોત. ડોરેથીના ચહેરા પર લોહી નીતરતું સ્મિત પથરાયું. એણે ડેંગળુના ખભા પર ધબ્બો પછાડ્યો. તે બોલ્યો, લાગે છે કે આપણો પ્યારો ડોના કિરકાલનો કાર બનીને જ રહેશે. ડેંગળુએ જોયું કે ડોનાએ જોરથી માથું એવી રીતે ટકરાવી દીધું કે ફડાક કરતો અવાજ થયો. કિરકાલ ક્રોધાવેશમાં આવી ગયો. તેનો વાર ખાલી ગયો હતો. હવે મોકો ઝડપવો જોઈએ. કર્મ સંજોગે તેને વાર કરવાનો એક મોકો મળ્યો. પણ ખરો, ડોના થોડો ગાફેલ બન્યો. એ વખતે જ કિરકાલે તેના પેટમાં લાત જમાવી દીધી. ડોનાને લાગ્યું કે પોતાના પેટમાં લાત નહીં પણ લોખંડનો દંડો વાગ્યો છે. તે બેવડો વરી ગયો. શરીરનું સમતોલપણું ખોઈ બેસતા નીચે ગબડી પડ્યો. ડોનાની આંખે ઘડીભર માટે લાલ પીરા તગતગી રહ્યા, પણ તે હિંમતપૂર્વક ફરીથી ઊભો થઈ ગયો. હવે તે કારધાર બનીને ડોરા તગતગાવવા લાગ્યો. જનુન તેની આંખોમાં ડોકાતું હતું. તે ગરજ્યો, કિરકાલ તારા મરદા પર હું ઠેકડા મારીશ. હં? કિરકાલ હસવા લાગ્યો. તે ફરીથી દોડ્યો. હવે એણે વ્યૂહ બદલ્યો. માથાનો વાર કરવાના બદલે તેણે પગ ઉગામ્યો. પણ ગજબ, તેનો પગ ડોનાના હાથમાં આવી ગયો. ડોનાએ એને જબરજસ્ત ઝાટકો મારીને પછાડી દીધો. દર્શકોમાં ખરભરાટ મચી ગયો. કિરકાલ પોટલાની જેમ નીચે ફેંકાયો. તે ચિત્ત પડ્યો હતો. ડોના એના પર સવાર થઈ ગયો અને મુક્કા ઝીકવા લાગ્યો. પછી તો બંને બથબથ આવી ગયા. ઘડીક ડોના નીચે તો ઘડીક કિરકાલ બે બરિયા હતા અને પરસ્પરને હંફાવે તેવા તાકાતવર હતા. બપોરનો સૂરજ મધ્યાહને આવ્યો હતો. ડોના અને કિરકાલ જીવ પર આવીને જુજતા હતા. બંને હરીફો પીછે હટકરે તેમ નહોતા. જોનારા લોકો પણ ઊંચા નીચા થતા હતા. દરેક જણના મનમાં ચિંતા હતી. ડોના હારશે તો? કિરકાલ જીતી જશે તો? કોણ જીતશે, કોણ હારશે? ચારે તરફથી ચિચિયારીઓ ઉઠતી હતી. કોઈ ખુશીથી તારીઓ પાડતું હતું, કોઈ મોટેથી રાગડા તાણતું નાચતું હતું. ચિત્ર વિચિત્ર અવાજો પણ ઉછળતા હતા. ધમાચકડી મચી ગઈ હતી. ડોનાને પોરસાવવા માટે ચારે તરફથી લોકો બોલતા હતા. શાબાશ ડોના, હુમલો કર, કારકિલનો કાર બની જા, તેને ફંગોરી દે, ચડી બેસ, એનું માથું દબાવી દે, એના પગ ભાંગી નાખ, ઉચકીને કૂવામાં ફંગોરી દે. જાત જાતના અવાજો વચ્ચે ડોના લડતો હતો. તે થાકતો ન હતો. એને થાકવું પણ નહોતું. થાકે તો એ ડોના નહીં. એના હાથે અગાઉ અનેક પહેલવાનો હારીને ગયા હતા. અરે, એ પૈકીના કેટલાક તો મંચ પર જ મૃત્યુ પામ્યા હતા. ડોના રાક્ષસી પહેલવાન હતો. ડોનાના હૈયે દયા નહોતી. તે પથ્થર દિલનો એક અત્યંત ખૂંખાર પહેલવાન હતો. ડોનાનું બીજું નામ જ મોત હતું. મોત કોને કહેવાય તે ડોનાને જોયા પછી જ ખબર પડે. ડોના હસ્યો. એનું હાસ્ય પિત્સાચી હાસ્ય હતું. જાવા મર્દ પણ છરી ઉઠે તેવું ખતરનાક હાસ્ય હતું. ડોના જોરથી ચિલ્લાયો, અલ્યા કિરકાલ, જીવતા રહેવું હોય તો હાર સ્વીકારી લે અને ભાગી જા. ડોના કદી હાર્યો નથી. આજે પણ તે વિજયી બનશે. મરવું નહીં હોય તો પાછો જા. કિરકાલ સાચો પહેલવાન હતો. સાચા અર્થમાં હિંમતવાન જાવા મર્દ પહેલવાન હતો. તે ડરપોક અને ભીરુ ન હતો. ભૂતકાળમાં તે ઘણા જંગ જીત્યો હતો. આવા ડોનાઓથી તે પરાજય સ્વીકારે તેમ ન હતો. સરળતાથી તો નહીં જ. લડાઈ પૂરી થાય તે પહેલાં તે હાથ ઊંચા કરી નાખે તેવો બિકટ ન હતો. ડોના કિરકાલને વારંવાર પછાડતો રહ્યો. દરેક પછડાત વખતે લોકો ચિચિયારીઓ નાખતા હતા, જોર શોરથી બૂમ બરાડા પાડતા હતા, કેટલાક લોકો ભૂંગરા વગાડતા હતા, તારીઓના ગડગડાટ કરતા હતા, ગીતો ગાઈને ડોનાને પોરસાવતા હતા. અને જે બનવું હતું તે બનીને જ રહ્યું. ડોનાના હાથે કિરકાલ હાર્યો. ભૂંડી રીતે તે પછડાયો, ઊભો થઈ શક્યો નહીં. મુક્કા વીજી વીજીને ડોનાએ તેના જડબા ભાંગી નાખ્યા હતા. આ દરમિયાન ડોરેથી ખુશખુશાલ થઈને ઊભો થઈ ગયો. તેણે ડેંગળું સામે જોયું. ડેંગળું જોરથી બરાડ્યો. અમારા પહેલવાન ડોનાને હરાવ તેવો કોઈ સવાયો પહેલવાન હોય તો મેદાનમાં આવે. ડોનાએ આ વર્ષે પણ વિજય મેળવ્યો છે. ડોનાને હંફાવે એવો છે કોઈ જવા મળે? સન્નાટો છવાઈ ગયો. ત્યાં એક જણ કૂદીને મંચ પર આવીને ઊભો રહ્યો. એને જોઈને બધા અવાક થઈ ગયા.